أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. માહે મુહર્રમના દિવસો ચાલી રહ્યા છે. આજે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના બારામાં હું મારા વિચારો દર્શાવવા માગું છું. ઇન્શાલ્લાહ આવતા અઠવાડિયાથી ફરી સૂરતુ દહર ઉપર ચાલુ રાખશું. અસ્સલામુ અલયક યા અબા અબ્દુલ્લાહ વઅલલ અરવાહિલ્લતી હલ્લત બિફનાઇક. عليك مني سلام الله ابدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله اخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي ابن الحسين وعلى اولاد الحسين وعلى اصحاب الحسين. એક ગેર મુસલમાન કુંવર મહેદી સૂદ બેદીના શબ્દોથી શરૂઆત કરીશ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નિશાનમાં લખે છે, એ હુસૈન, તમે ઇસ્લામને નવી જિંદગી બક્ષ્યા, સચ્ચાઈ અને જૂઠની પારખ કરાવી. જીવીને તો મળતા બધા જાણે છે, જીવીને મળતા તો બધા જાણે છે, પરંતુ મરીને કેમ જીવવું તે દુનિયાને કરીને બતાવ્યા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને દુનિયા શહીદે ઇન્સાનિયતના નામથી ઓળખે છે, ધ માર્ટર ફોર મેનકાઇન્ડ. શહીદ કોને કહેવાય? સામાન્ય રીતે કોઈ પણ શખ્સ અલ્લાહની રાહમાં માર્યો જાય તેને શહીદ કહેવામાં આવે છે, પરંતુ કુરાન તરફ નજર કરશું તો શહીદનો અર્થ બિલકુલ અલગ દર્શાવવામાં આવ્યું છે. શહીદ કોણ? શહીદ એ કે જેનું દરેક કામ, દરેક ચલણ, દરેક શબ્દ, દરેક શ્વાસ મરજીએ ઇલાહીની તાબે હોય. એ ઊંચા દરજ્જે પહોંચેલો ઇન્સાન કે જેની જિંદગીની એક એક મોમેન્ટ પોતા માટે નહીં પણ ખુદાની ખુશીની ખાતર પસાર કરતો હોય, જેની જિંદગી લોકો માટે એક લેસન હોય, એક સબક હોય, તે શખ્સિયતને કુરાન શહીદ કહે છે. શહીદની જિંદગી એક કેન્ડલ જેવી હોય છે, એક ક્ષમા જેવી હોય છે કે જેનું કામ બળવાનું હોય છે, પણ તે બળવામાં બીજાઓને લાઇટ આપવાનું છે કે જેથી બીજાઓ તે નૂરમાં પ્રોગ્રેસ કરી શકે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતની જે અસર છે તે લોકોની રૂહ અને દિમાગ ઉપર રાજ કરે છે અને લાખો ઇન્સાનોના દિલ તે રોશનીથી ફાયદો મેળવે છે અને હક તરફ ખેંચાય છે. એક ફારસી કવિએ આના બારામાં ઘણી જ સુંદર રીતે એક કવિતા લખી છે, એનું હું તમને ફક્ત સાર સમજાવું છું. એક છોકરી કહે છે કે હું મારા રૂમને શણગારી છું, મારા ડ્રેસને સીવી અને તેના ઉપર મોતીઓ ટાંકી રહી છું, અને ફખરની સાથે કહે છે કે આ બધું કરવા માટે મારા મગજ અને શરીરની હું કુરબાની આપી છું. પણ ત્યાં તો ખૂણામાં એક કેન્ડલ બળતી હોય છે, એક ક્ષમા બળતી હોય છે. તે હસે છે અને છોકરીને કહે છે, એ નાદાન, હું તને અંધારાથી બચાવી છું અને તને લાઇટ આપી છું કે તું તારા ડ્રેસમાં મોતીઓ ટાંકી શકે. હું મારી જાતને બાળી રહી છું કે જેથી તું તારા રૂમને શણગારી શકે. મને મારી કોઈ આશા નથી, પણ તારામાં આ આશાના કિરણો, આ રેઝ ઓફ હોપ નાખી છું. તારી ખુશી માટે હું ફના થઈ ગઈ છું. મારી જિંદગીના ફ્રૂટ્સને હું બાળી નાખી છું જેથી તને એક ખુશીની જિંદગી આપી શકું. સૂરતુલ બકરા આયન નંબર 154માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વલા યકુલુ લિમન યુક્તલુ ફી સબીલિલ્લાહિ અમવાત બલ અહયાઉન વલાકિન લા યશઉરૂન. અલ્લાહની રાહમાં જે લોકો શહીદ થાય છે તેઓને મુર્દા ન સમજો, તેઓ જીવે છે પણ તમે નથી સમજી શકતા. અલ્લાહ અને રસૂલને માનવાવાળાઓ માટે ઇમામ હુસેન અલૈહિસ્સલામની જિંદગીનો આથી વધુ બીજો કયો પુરાવો હોઈ શકે કે જે જિંદગી તેઓ આપણી વચ્ચે 1400 વર્ષો થયા ગુજારી રહ્યા છે અને કયામત સુધી ગુજારશે. કરબલાના બનાવથી તો તમે બધા વાકેફ છો, હું ફરી તેને દોહરાવવા નથી માંગતી, પણ ઇમામની છેલ્લી પળોમાં એને કાતિલને કહેલા શબ્દો ખરેખર સાંભળવાને લાયક છે. ઇમામ કહે છે કે હવે હું અમુક પળનો જ મહેમાન છું, મારા શરીરમાંથી મારી રૂહ નજીકમાં જુદી થઈ જશે. એ મારા કાતિલ, તું તારા હાથને મારા લોહીથી રંગીશ નહીં. એટલા માટે નહીં કે હું તારી પાસે દયાની ભીખ માંગું છું, પણ એટલા માટે કે એ વાત દુનિયામાં જાણીતી થઈ જાય કે મારો કાતિલ એક મુસલમાન હતો. જતા જતા છેલ્લા શ્વાસ છોડતી વખતે પોતાના કાતિલને ગુનાહોથી બચાવનાર દુનિયાની ઇતિહાસમાં ઇમામ હુસેન અલૈહિસ્સલામ જેવો બીજો કોઈ દાખલો નહીં મળે. કરબલામાં ગુંજેલી હલમિન નાસરિન યનસુરુનાની આવાજ આજે પણ ફિઝાઓમાં ગુંજી રહી છે. દરેક દોરમાં તમામ ઇન્સાનોના કાનોમાં આ આવાજ પહોંચતી જ રહેશે. અઝાદારી આપણી જિંદગીનો એક ભાગ બની ગયો છે અને આપણી નજાતનો એક વસીલો છે. પણ ફક્ત મજલિસો બરપા કરી નજરો ન્યાઝ કરે આપણે આપણી જવાબદારીઓમાંથી મુક્ત નથી થઈ જવાના. આપણે ઇમામની સદાએ ઇસ્તેગાસાથી તો ઘણા દૂર નીકળી ગયા છે. આપણે ગફલતની નીંદમાંથી ચોંકીએ, હક અને બાતિલને સમજીએ, આપણા અમલો થકી કરબલામાં પુકારેલી ઇમામની સદાને લબ્બેક કહીએ. ઇમામ યઝીદિયતને જડમૂળથી ઉખેડી ન શક્યા, પણ આપણે બધાને સમજાવી ગયા કે જ્યારે જ્યારે યઝીદિયત માથું ઊંચું કરે તો તેની સામે કેવી રીતે ઊભા રહેવું. કરબલામાં કરબલા ઇન્સાનના 4 રોલ્સને બતાવે છે. પહેલું છે યઝીદિયત, એ ઝાલિમ અને ટિરેનિકલ હતા. બીજા હતા કુફિયાત, જેમાં મુનાફિકપણું, એમ્પ્ટી ટીયર્સ, આપણે કહીને ક્રોકોડાઇલ ટીયર્સ અને લિપ સર્વિસ હતી. ત્રીજું અસહાબે હુસૈન, સાબિર, મક્કમ, બહાદુર, અલ્લાહ ઉપર પૂરો ઈમાન અને કયામત ઉપર યકીન રાખનારા હતા. અને ચોથું હતું ઝૈનબી, ઇમામના અને ઇસ્લામના મેસેજીસને ફેલાવું. આ અઝાદારીની ફિલોસોફી શું છે? શા માટે મરસિયા અને મસાઈ પડાય છે? ઇન્સાનના આપણે જોશું તો 2 એલિમેન્ટ્સ છે. એક ભાગ છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ છે અને બીજું છે ઇમોશનલ. ઇન્ટેલેક્ચ્યુઅલ દરેક અઝાદાર એમાં મારિફા મેળવે છે. ખાસ કરીને આ મુહર્રમની દિવસો જ્યારે અઝાએ હુસૈન આવે છે તો લેક્ચર સાંભળીને તેઓ ઘણી જ મારિફા મેળવે છે. અને બીજો ભાગ છે ઇન્સાનનો ઇમોશનલ છે. મરસિયા અને મસાઈબ અઝાદારની આંખોમાં આંસુ ભરે છે. રોવું જરૂરી છે કે જે આપણને આપણા મૂવમેન્ટમાં આગળ પુશ કરે છે. 8 વર્ષો ઈરાન ઇરાકની વોર ચાલી. ઈરાનમાં આશુરા તથા કરબલા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા. દાખલા તરીકે લડાઈના મેદાનમાં જવા પહેલાં સિપાહીઓ બધા ઝિયારતે આશુરા પડતા. તેઓ પોતાની જિંદગીમાં આશુરાનો જઝ્બો લઈને ગયા. આપણે જોઈ રહ્યા હતા એ લડાઈના વખતમાં ઈરાનમાં પોતાના જવાનોને માં મોકલવા તૈયાર હતી. ઇમામ હુસેન અલેસલામનો મેસેજ સંભળાવું. ઇમામ કહે છે, હું તૈયાર છું બધું કુરબાન કરવા માટે, પણ મારા નાનાના દીનને આંચ આવવા નહીં દઉં. હવે આપણી શું જવાબદારી છે? આપણી જિંદગીમાં ઇસ્લામની જગા ક્યાં છે? રિવાજો, સેરેમનીઝ, આપણે ખરેખર, મને માફ કરજો પણ આ મારી વિચારધારા છે, કે આપણે ખરેખર ઇમામના અઝાદાર બની શકીએ છે? આપણે ખરેખર ખરા મોમિન છે? ઇમામ હુસેન અલેસલામના શરીર ઉપર દુશ્મનોએ ઘોડા દોડાવ્યા. His body was trampled. આપણે કેવી રીતે ઇમામની આ અઝીમ કુરબાનીને જીવતી રાખી શકીએ? વમા અલૈના ઇલ્લલ બલાઘ. મને ફક્ત તમને એક પેરેગ્રાફ વાંચીને સંભળાવું છું કે જે ધ માર્ટર ઓફ મેનકાઇન્ડ બાય અલ્લામા અલી નકી નકવીએ લખ્યું છે. ઇંગ્લિશમાં છે કે ઇમામે જ્યારે કુરબાની આપવા માટે તૈયાર હતા ત્યારે એને કેવી રીતે એની કુરબાનીને પ્લાન કર્યું. હુસૈન સેક્રિફાઈઝડ હિમસેલ્ફ એકોર્ડિંગ ટુ અ વેલ થોટ આઉટ પ્લાન સો દેટ હિઝ ટર્ન ફોર સેક્રિફાઈઝિંગ હિમસેલ્ફ શુડ એપ્રોચ હિમ ગ્રેજ્યુઅલી એન્ડ હી શુડ હેવ સફર્ડ ધ ગ્રેટેસ્ટ હાર્ડશિપ્સ and the largest number of bereavements of his dearest ones. When he offered himself in sacrifice on the 10th of Muharram, Hussein suffered from the sacrifice of his supporters and the companions of his childhood, first of all. He then suffered from the sacrifice of his kith and kin, one by one. A son like Ali Akbar, who was the light of his eyes, the strength of his heart, and the prop of his old age, a nephew like Qasim, a faithful brother like Abbas, and then an infant child like Ali Askar, whose neck was transfixed with a brutal arrow. After all his heart had been sacrificed, the stage now arrived for him to offer himself in sacrifice. Every part of his body was given up, every drop of his blood spilled in sacrifice, and Hussein was left with nothing more to sacrifice. And now the easiest part of his task was sacrificing his own life. And this remained undone, and by the afternoon of the day of Ashura, this offering had also been made, and Hussein's head was severed from his body. Never again would such a grand and complete sacrifice be offered. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.